દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા અને આત્મ અનુભૂતિ, સાત તત્વોની હમણાં આપણે વાત કરી ગયા. એમાં જીવ તત્વની અંદરમાં માર્ગણા, ગુણસ્થાનક, જીવના ભેદ બધી વસ્તુનો વિસ્તાર શાસ્ત્રમાં કરેલો છે. દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા, જ્યાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યાં નય અને પ્રમાણની આવશ્યકતા રહેતી નથી. થોડુંક એવું કથન છે કે મોટા ભાગના જીવો શ્રદ્ધાના આધારે આગળ વધ્યા છે અને સ્વયં નય પ્રમાણ અને નિક્ષેપ એમને અંતરમાં સ્થિર થયા છે. મોટા ભાગના જીવોને, કેટલાક જીવોને પહેલેથી નય પ્રમાણ જોઈએ છીએ અને પછી માર્ગમાં સ્થિત થાય છે. આવા બે પ્રકારના જીવો સામાન્ય રીતે કહી શકાય. સમ્યક જ્ઞાનના પેટા વિભાગની અંદરમાં નય, નિક્ષેપ અને પ્રમાણ આવે છે. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો એમાં નય, નિક્ષેપ અને પ્રમાણ એ એના પેટા વિભાગમાં આવે છે. અને બીજું નિરૂપણ કરવા માટે અનેકાંત અને સ્યાદવાદ કથન, અનેકાંત દ્રષ્ટિ અને સ્યાદવાદ કથન આ બે વસ્તુ પણ સાથોસાથ હોય છે. જ્યારે કથન અનુસાર જે તે વસ્તુના પદાર્થના કથન અનુસાર અંતર હા પાડે ત્યારે પ્રતીતિ આવે. પ્રતીતિ કહેવા કરતા શ્રદ્ધા આવે એમ અત્યારે મને કહેવા દો. ત્યારે શ્રદ્ધા આવે અને શ્રદ્ધા જેમ જેમ બળવાન થાય તેમ તેમ પ્રતીતિના રૂપમાં ફરે. જ્યારે આવી પ્રતીતિના રૂપમાં જ્યારે ફરે છે ત્યાર પછી જ સમ્યક ચારિત્ર ઊભું થાય છે. ત્યાર પહેલા જે કોઈ ચારિત્ર જે છે એ સામાન્ય પુણ્યબંધના કાર્યરૂપ ભગવાને કહ્યું છે. હવે આપણે અહીંયા વિષય જ જ્યારે નય પ્રમાણ અને નિક્ષેપનો છે ત્યારે નય પ્રમાણ નિક્ષેપની થોડીક વાત એટલી કરી લઈએ. પેલા શું લખ્યું છે? નય. ઓકે. શાસ્ત્રોમાં નય બે પ્રકારે કહેવામાં આવ્યા છે. એક નિશ્ચય નય કીધો છે અને એક સરસ બરાબર છે, રિસેપ્ટિવિટી બરાબર છે. એક નિશ્ચય નહીં છે, એક વ્યવહાર નહીં છે. નિશ્ચય નહીં ને સમજવા માટે જે તે પદાર્થનું દ્રવ્ય કેવું છે, શું છે એ નિરૂપણ એ પદાર્થનો નિશ્ચય નહીં બને છે. ભાષા થોડી ક્લિષ્ટ હોય કારણ કે એમાં શબ્દને એ રીતે જ મારે ગોઠવવા પડે એવું હોય છે. સામાન્ય વાત નથી એટલે થોડીક આવી, અને ભાઈએ કીધું એમ થોડો ઓલો વિષય પણ આવો જ છે. અને વ્યવહાર નહીં, એ વ્યવહાર નહીં એ નહીં દ્રવ્યની જે તે સમયની પર્યાયને બતાવે છે, પર્યાયને બતાવે છે. દાખલા તરીકે આત્મા પુરુષ છે કે સ્ત્રી છે, આત્મા બે બધી એકઈ નથી. આત્મા શુદ્ધ દ્રવ્ય છે તો એ નિશ્ચય થયો આત્મા લક્ષે, આત્માને લક્ષે એ નિશ્ચય નહીં થયો, દ્રવ્યાર્થિક નહીં થયો, કારણ કે એનું દ્રવ્ય ન તો સ્ત્રી છે ન તો પુરુષ છે. પણ આ ભાઈ પુરુષ છે કે આ ભાઈ બેન છે એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ આત્માની વર્તમાન પર્યાય પુરુષની કે સ્ત્રીની છે એનું જ્યારે એ કથન કરવામાં આવે છે ત્યારે તે વ્યવહાર નહીં કહેવામાં આવે છે, પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે છે. જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય તે દ્રવ્યાર્થિક નહીં છે, અને જેની દ્રષ્ટિ પર્યાય ઉપર હોય તે પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે છે. આના વિભાગ છે, કુલ સાત પ્રકારે નહીં છે. કૃપાળુદેવે પણ એક અગાઉથી થોડીક એક વાત કરી દઉં, નયના પ્રકાર ઘણા છે, ઘણા છે, પણ જે પ્રકાર વડે આત્મા ઊંચો આવે, ઉપદેશ છાયામાં પાના નંબર 725 ઉપર લખે છે, જે પ્રકાર વડે આત્મા ઊંચો આવે, પુરુષાર્થ વર્ધમાન થાય, તે જ પ્રકાર વિચારો. નયની ભંગજાળમાં પડવું નહીં, આવું સ્પષ્ટ કીધું છે કૃપાળુ દેવે. પણ તેમ છતાં નયને જાણવો કરો, નયને સમજવો કરો, પણ નયની અંદરમાં ગૂંચવાવું નહીં. નયની અંદરમાં ગૂંચવાવાની ના પાડી છે, તો પુરુષાર્થ વર્ધમાન થાય તે જ પ્રકાર વિચારો. પ્રત્યેક કાર્ય કરતા પોતાની ભૂલ ઉપર લક્ષ રાખવો, એક સમ્યક ઉપયોગ થાય તો પોતાને અનુભવ થાય કે કેવી અનુભવ દશા પ્રગટે છે. એટલે નયના પ્રકાર તો ઘણા છે, પણ નય સમજવા માટે છે. જેમ ગુણઠાણા સમજવા માટે છે, એમ નય પણ સમજવા પૂરતા છે. પછી એની અંદરમાં આ કયા નયથી તમે કથન કરો છો એવું બધું જાણવાની જરૂર નથી. સામાન્ય એક આપણે દાખલા તરીકે જે કથન કરતા હોય, એ કથન અનુસાર આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અત્યારે આ કથન કરે છે ને, એ આ અપેક્ષાથી કરે છે. અપેક્ષા વગર કથન કેવી રીતે થાય? કાં તો શુદ્ધની અપેક્ષા લ્યો, અને કાં તો અશુદ્ધની અપેક્ષા લ્યો, કાં તો ભૂત ભવિષ્યની અપેક્ષા લો, કાં તો વર્તમાનની અપેક્ષા લો. કોઈ અપેક્ષા તો લેવી જ પડે કથન વખતે, બરાબર? તો આ રીતે છે. અને નય છે તે પ્રમાણનો અંશ છે. પાના નંબર 750 ઉપર લખે, જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે ત્યાં તેટલું પ્રમાણ છે. એ નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિશે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી, પણ એ ગૌણતાએ રાખ્યો છે. કારણ કે કથનની અંદરમાં માત્ર એક જ વસ્તુ આવી શકે છે, બધી વસ્તુ એક સાથે આવે નહીં. એકી વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી, તેમજ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે, ત્યાં ત્યાં તે તે નયની નયથી પ્રમાણ છે. પ્રમાણ એટલે સાબિતી. તો કોઈ પણ વાતનું કથન છે એ નય દ્વારા સાબિત થાય છે, એ પ્રૂવ થાય છે. આપણે ભૂમિતિની અંદરમાં શીખતા ને, એમાં છેલ્લે શું લખતા? ઇતિ સિદ્ધમ. પ્રમેય આખો પૂરો થાય પછી નીચે લખી ઇતિ સિદ્ધમ. આ ઇતિ સિદ્ધમની જે પ્રોસેસ છે ને, એ નય છે. નયના સ્વરૂપથી આગે જે કહેવામાં આવે છે તે નય નહીં પણ નયાભાસ છે, અને નયાભાસ જ્યાં છે ત્યાં મિથ્યાત્વ છે. નય સાત માન્ય છે, તેના ઉપનય 700 અને વિશેષ સ્વરૂપે અનંતા છે. અર્થાત જે વાણી છે તે સગળા નય છે. ઉપર જ લખ્યું, વાંચ ભાઈ, ઉપર લખ્યું. શું લખ્યું? ઉપર શું લખ્યું? એટલે જે નય જે રીતે જે અપેક્ષાથી કહેવામાં આવે છે તે અપેક્ષા છોડીને કંઈ કહેવામાં આવે તો તે નયાભાસ બની જાય છે. અપેક્ષા એટલી જ છે કે આત્મતત્વને અથવા અન્ય તત્વને એના જે સ્વરૂપે છે તે સ્વરૂપે એને સ્વીકારવા. આ એક અપેક્ષા છે. એ અપેક્ષા છોડીને આમાં આનંદગંજી મહારાજે કીધું કે અભિનંદન સ્વામીના સ્તવનમાં કીધું એ બોધ બધો કેવો છે, વિષમ બોધ કેવો તેને શબ્દ વાપરો છે, ઉભાર્યો કહું હવે. જે જે વિષય આવતા હોય ને એ વિષયના સંદર્ભમાં આપણને એ વસ્તુ આમ અંદરમાંથી જાગે ત્યારે કામ થાય.
અતિ દુર્ગમ નહીં વાત,
વાસિત બોધ આધાર, સોરી આ પંથળો નિહાળુમાં આવે છે, બીજા સ્થાનમાં આવે છે. વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો રે, સાંભળ, વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિર્ધાર, તરતમ જોગે રે તરતમ વાસના રે. વાત તો એક સરખી કરે છે, કેમ એમાં વાસના શબ્દ મૂક્યો? એની અંદરમાં કેનારની કેટલીક અપેક્ષાઓ પોતે જોડી દીધી, તટસ્થ રીતે જેમ છે તેમ બિલકુલ પરમાત્માને પ્રમાણિક રહીને તે વાતનું નિરૂપણ થાય તો તે નય છે, અન્યથા નયા ભાસ છે. અને એક બીજો થઈ શકે, સાતસો ને સત્તર પદાર્થનું એવું નહી આત્માને સમજવા અર્થે કયા છે, પણ જીવો તો નહી વાદમાં ગૂંચવાઈ જાય છે. આત્મા સમજાવવા જતા નહીમાં ગૂંચવાઈ જવાથી તે પ્રયોગ અવળો પડ્યો. કૃપાળુદેવનું લખાણ છે, ઉપદેશ છાયા છે, પાના નંબર 717 છે. સમ્યક સંકિત દ્રષ્ટિ જીવને કેવળ જ્ઞાન કહેવાય, કહેવાય કોઈ એક નહીં થી કીધું છે. વર્તમાનમાં ભાન થયું છે માટે તેને દેશે કેવળ જ્ઞાન થયું કહેવાય, બાકી તો આત્માનું ભાન થયું એટલે કેવળ જ્ઞાન. જે સમયે આત્માનું ભાન થયું તે સમયે વાસ્તવિક, તે સમયે શુદ્ધ આત્મા નિર્વિકલ્પ અવસ્થામાં હોય છે, ચોથા ગુણ સ્થાનકે, અને આત્માનો અનુભવ થાય છે. તે સમયે માત્ર જ્ઞાન સિવાય બીજી કઈ વસ્તુ હાજર છે, તો એ અપેક્ષા એ કેવળ જ્ઞાન કહેવાય કે ન કહેવાય? જો આ અપેક્ષા ભેદ છે. આવો આવા અપેક્ષા ભેદથી જો વાતને સમજાય તો આપણી બુદ્ધિ વિશાળ બુદ્ધિ બને. જો અપેક્ષા ગ્રહણ ન કરી શકાય તો અવળે માર્ગે ચાલુ જવાય. તે આ રીતે કહેવાય, સંકેત દ્રષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળ જ્ઞાનનું ભાન પ્રગટ્યું. કેવળ જ્ઞાન કેવું હોય એનું ભાન પ્રગટ્યું, અને ભાન પ્રગટ્યું એટલે કેવળ જ્ઞાન અવશ્ય થવાનું. માટે આ અપેક્ષાએ સંકેત દ્રષ્ટિને કેવળ જ્ઞાન કહ્યું છે. સમ્યક તો થયું એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયા, ફળ થોડા ખાધા, ખાતા ખાતા આયુષ પૂરું થયું, તો પછી બીજે ભાવ ફળ ખવાય. માટે કેવળ જ્ઞાન આ કાળમાં નથી, નથી એવું અવળું માની લેવું નહીં અને કહેવું નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થતા અનંતા ભાવ મટી એક ભાવ આડો રહ્યો, માટે સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ છે. આત્મામાં કેવળ જ્ઞાન છે, એ કેવળ જ્ઞાન અપેક્ષાથી અહીંયા કહેવીએ તો સંકેત ધારીને પણ કેવળ જ્ઞાન છે એમ કહેવું પડે, અને કદાચ એમ કહે તો સાંભળનારને કઈ અપેક્ષાથી કીધું છે એ પકડાવવું જોઈએ, તો નયનું લાભ છે, અન્યથા નયનો લાભ નથી. એટલે એ બધા હવે આ નયના સાત પ્રકાર છે. જશું કે નહીં જઈએ? જવું છે તો જવું હોય તો જાઓ, કઈ વાંધો નહીં. જગતમાં અપેક્ષાવાદ વિના વ્યવહાર થઈ શકતો નથી. ભિન્ન ભિન્ન અપેક્ષાથી વાક્ય સત્ય સમજાય છે. જેનાથી લોકમાં વ્યવહાર થાય છે તે અપેક્ષાએ અથવા નયોને બતાવવા માટે જૈન સિદ્ધાંતમાં સાત નય પ્રસિદ્ધ છે. એક નૈગમ નહીં, એક સંગ્રહ નહીં, એક વ્યવહાર નહીં, એક રુજુસૂત્ર નહીં, એક શબ્દ નહીં, સમીપ રૂઢમય નહીં અને એવમ ભૂત નહીં. આવા સાત નય છે. એમાં પહેલા ત્રણ નય દ્રવ્યાર્થિક છે, આપણે એની વ્યાખ્યા કરી ગયા, હે, કેમ કે તેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. અને શેષ ચાર નહીં પર્યાય આર્થિકમાં સમાય છે, કારણ કે તેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે. લોક વ્યવહારમાં આ સાત નયોની ઘણી ઉપયોગીતા છે. સાતમાંથી પહેલા ચાર નહીં અર્થ પ્રધાન અને છેલ્લા ત્રણ નહીં શબ્દ પ્રધાન છે. ડિટેલ લખી છે, આપણે બહુ ચિંતા ન કરીએ. આપણે સીધું નૈગમ નહીં ઉપર જઈએ. નૈગમ નહીં એને કહેવાય કે જેમાં સંકલ્પ કરવામાં આવે તે નૈગમ નહીં છે. ભૂતકાળની વાતનો વર્તમાનમાં સંકલ્પ કરવો એ ભૂત નૈગમ નહીં કહેવાય. જેમ કે મહાવીર સ્વામીનો આજે જન્મદિવસ છે, કે મહાવીર સ્વામી આજે ન જન્મે, પણ મહાવીર સ્વામીનો ભૂતકાળમાં આ દિવસે મહાવીર જન્મ્યા હતા, તો એનો આજે અને ભાવિ નૈગમ નહીંની અંદરમાં ભવિષ્યની વાતને વર્તમાનમાં કહે છે. જેમ કે અર્યંતને કેવડી સિદ્ધ કહેવા, અર્યંત પરમાત્મા છે એને કેવડી કહેવા, સિદ્ધ કહેવા, સિદ્ધ થવાના જ છે ભવિષ્યમાં. રાજાનો દીકરો છે એને કોઈ અપેક્ષાએ રાજા કહેવો, ખબર જ છે કે આ રાજા જ્યારે નહીં હોય ત્યારે એનો દીકરો રાજા થવાનો છે. વર્તમાન જે વર્તમાનની અધૂરી વાતને પૂરી કરે છે, પૂરી કહે છે, એ નૈગમ્ય છે. એક પ્રશ્ન અહીંયા કર્યો છે, શ્રીમદ રાજચંદ્રએ એક બે ઠેકાણે કહ્યું છે કે તેઓ આ કાળના બીજા મહાવીર છે, તે તો કઈ અપેક્ષાએ કહ્યું હશે? ઉત્તર આપ્યો છે, ભવિષ્યમાં સિદ્ધ પર્યાય થવાની છે તે કાળભેદને દૂર કરી, અહો હું સિદ્ધ થઈ ગયો. એમ પોતે પણ કહ્યું છે કે આ સિદ્ધ શિલા અને આ ઉપર બેઠા છે તે સિદ્ધ, એવું કહ્યું છે ને, અહો હું સિદ્ધ થઈ ગયો, એમ કહેવું તે નૈગમ નહીં છે. પણ આ નહીં સ્વભાવના દ્રષ્ટિવંતને જ હોય છે. જેને સ્વભાવનું દ્રષ્ટિ છે, જ્ઞાની પોતાના જ્ઞાનની ઉગ્રતાના બળ ઉપર વર્તમાનને ગૌણ કરી અને ભવિષ્યકાળની સિદ્ધ પર્યાયને મુખ્ય કરી પોતાને વર્તમાનમાં સિદ્ધપણાને લક્ષમાં લીએ છે. શેમાં લીએ છે? ભાવમાં. ભાવમાં હું સિદ્ધ છું, તો એ ભાવમાં હું સિદ્ધ છું એ લક્ષમાં લેનારનો સિદ્ધ પ્રત્યેનો પણ એના સ્વરૂપનો યથાર્થ ભાન હોય ત્યારે લઈ શકે, એમને એમ લઈ શકે. અને એ ભાવનું પ્રતિબિંબ આત્મા નિર્મળ હોય તો થઈ શકે, નહીં તો ક્યાંથી થાય? તો તીર્થંકરનો જન્મ થતા જ ઇન્દ્ર ઇન્દ્રાણી તે બાળકની ભક્તિ કરે છે, તેમને તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો 13મે ગુણ સ્થાનકે છે, અને હજી તો બાળક જૈનમાં છે, બરાબર. પણ વર્તમાનમાં નૈગમ નહીંને આધારે તેમને તીર્થંકરપણે દેખી અને ભક્તિ કરે છે. સંગ્રહ નહીં એટલે શું? જે એક જાતિના ઘણા દ્રવ્યોને એક સાથે એકઠા કહે તે સંગ્રહ નહીં છે. જેમ કે સત એ દ્રવ્યનું લક્ષણ છે, બીજા લક્ષણ નથી, અથવા બીજા બધા જ સતની અંદરમાં એ લક્ષણ નથી છે. ઋજુસૂત્ર નહીં નો અર્થ સૂક્ષ્મ અને સ્થૂળ પર્યાય માત્ર જે વર્તમાનમાં છે તેને ગ્રહણ કરે તે ઋજુસૂત્ર નહીં છે. જેમ કે ક્રોધ પર્યાય જેની અત્યારે વર્તમાનમાં ચાલતી હોય એને એમ કે આ ક્રોધી છે, પણ એ માણસ ક્રોધી છે એવું નથી. વર્તમાન અપેક્ષાએ જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ ઋજુસૂત્ર નહીં કહેવામાં આવે છે. શબ્દ નહીં કયા વ્યવહારને માટે વપરાય છે, તો તો કે લિંગ વચન કારક કાળ આદિના વિરોધરૂપ દોષો ઉપરથી જોતા જણાય તો પણ સ્પષ્ટ એમાં આપણને એ બેસીની તો પણ આપણને સાચું ન લાગે તો પણ એક નય એવો મૂક્યો છે શબ્દ નહીં કે વ્યાકરણ કે સાહિત્યના નિયમોની અપેક્ષાએ શબ્દોનો વ્યવહાર કરવો તે શબ્દ નહીં છે. જેમ સ્ત્રીને સંસ્કૃતમાં દારા ભાર્યા કલત્ર કહેવામાં આવે છે. અંબાલાલભાઈ એના પદમાં કલત્ર શબ્દ વાપર્યો છે. જોજો અહીં દારા શબ્દ પુલિંગ છે અને કલત્ર નપુસંસકલિંગ છે. તો પણ બરાબર છે કોઈ મોટા માણસ માટે માનાર્થે બહુવચન વાપરી છે તો મોટો માણસ તો એક જ છે, બહુવચન હું કેમ વાપરો છો? પણ વપરાય છે, એ શબ્દ નહીં છે. બહુવચન વપરાવાથી એની મહત્તા કોઈ રીતે પ્રસ્થાપિત થાય છે? માટે એ નહીં જ્યાં વપરાય છે ત્યાં સાંભળનારને એ તરફ એ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય તો નહીં સફળ છે, અન્યથા નહીં નિષ્ફળ છે. સમભિરૂઢ નહીં, એક શબ્દના અનેક અર્થ થાય છે. તેમાંથી એક લઈને કોઈ પદાર્થને માટે તેનો પ્રયોગ કરવો તે સમભિરૂઢ નહીં છે. જેમ કે ગો શબ્દનો અર્થ પૃથ્વી, આકાશ, નક્ષત્ર, ગો શબ્દનો અર્થ વીજળી, વાણી આદિ છે, તો પણ ગાયને માટે વપરાય છે એ સમભિરૂઢ મત છે. આપણે હમણાં વાંચી જઈએ છીએ અને એનો બોજો રાખવાની જરૂર નથી, સમજવા પૂરતું આપણે વાંચીએ છીએ, બરાબર. એવમ ભૂત નહીં કોને કહેવાય છે? જે શબ્દનો જે વાસ્તવિક અર્થ હોય. આત્મા કેવો છે? શુદ્ધ છે. એમાં જરાય ગડબડ છે, વધઘટ છે, એમાં ક્યાંય મેલ છે? હવે એને વર્તમાન અપેક્ષા એ કેવો હોય તો એ કર્મથી આવૃત છે એમ કેવું પડે, અને નિશ્ચય નહીંની અપેક્ષા કેવો હોય, એવમ ભૂત નહીંની અપેક્ષા એ કેવો હોય તો આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે એમ કેવું પડે. ખ્યાલ આવ્યો? તો જે શબ્દનો જે વાસ્તવિક અર્થ હોય તેવી ક્રિયા કરનારને એ શબ્દથી વ્યવહાર કરવો તે એવમ ભૂત. અહીંયા વ્યવહારિક દાખલો આપ્યો છે કે વૈદુ કરે એને વૈદ કહેવાય, પૂજા કરે એને પૂજારી કહેવાય. પણ એ પૂજારી એક કલાક માટે પૂજારી છે, પછી ઘરે જાય ત્યારે સાકળેવા જાય છે. એમ જુદી જુદી અપેક્ષાએ વસ્તુસ્થિતિને સમજવા માટે જે પદ્ધતિ નક્કી કરવામાં આવી છે, જે પદ્ધતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે નિરૂપણ એને નય કહેવામાં આવે છે. પ્રમાણ આમાં વચ્ચે સાદવાદ છે, અનેકાંત છે, સપ્તભંગી છે, બધું છે. પછી બહુ ભાર રાખો હારો નહીં, હલકે વે ચાલે છે નીકળશે, બુડે જે સિર ભાર, પ્રભુ બિન કોણ ઉતારે પાર. હલકે વે ચાલે છે નીકળશે, બુડે જે સિર ભાર, પ્રભુ બિન કોણ ઉતારે પાર. મુકુંદ લપ આપણે આપણા ઓલા લીંબડી વાળા ઉત્તમ કાકા ને હવે મુકુંદ લપ, બરાબર. છતાં જ્ઞાની પુરુષોએ કહ્યું છે, તીર્થંકર પરમાત્માએ એની સિસ્ટમ બનાવેલી છે, માટે આપણે પૂર્ણ આદરપૂર્વક, ભલે આજે આપણી શક્તિ નથી એટલે આપણે ભાઈએ કહ્યું એમ ધારણ કરી નથી શકતા, પણ નિરૂપણ શું છે એટલું સમજી લેવું જરૂરી છે. બીજું, શાસ્ત્રમાં પ્રમાણ ચાર છે. અહીંયા નહીંને માટે ધર્મનાથ સ્વામીના સ્થવનમાં આનંદગંજી મહારાજે લખ્યું છે, વ્યવહારે લખ દોહીલા કાંઈ ન આવે હાથરે, શુદ્ધ નય થાપના સેવતા. બહુભાઈ જોજો, વ્યવહારે લખ દોહીલા, લાખ વ્યવહાર નો કરો ને તો પણ દોહીલું છે એમ કહે છે. હે, કાંઈ ન આવે હાથરે, શુદ્ધ નય થાપના સેવતા. પેલા તો શુદ્ધ નય એની સ્થાપના અને એનું સેવન સ્થાપતા, નહીં રહે દુવિધા સાથ રહે, બરાબર. આ એમ પ્રમાણ આપ્યું નહીં નું, આ મેં તમને નયનું પ્રમાણ આપ્યું કે જો આ એક પ્રમાણ આનંદગંજી મહારાજે લખ્યું છે, તો આપણને બધાને આનંદગંજી મહારાજ પ્રત્યે બહુ ભાવ છે. એટલે એ પ્રમાણ સ્વીકારે છે કોણ? એકયોપદ પ્રમાણમાં જાઓ, જલ્દી બોલો. એ પ્રમાણ સ્વીકારે છે કોણ? બોલ, તું જ બોલ. ચાલો, પોતે પણ પોતાનામાં એવો કયો ભાવ છે કે જે વાતને એક્સેપ્ટ કરે છે? તમે કયો છો એ સાચું? શ્રદ્ધા, શ્રદ્ધા, વિશ્વાસ. તે ગાયું છે ને કબીરનું પદ, મેં તો હું વિશ્વાસ મેં, હું વિશ્વાસમાં છું. કહેનારની વાત એનો વિશ્વાસ આવે. અને આપણે હમણાં થોડી વાર પહેલા જ બોલી ગયા કે નય ને પ્રમાણ ને નિક્ષેપ ને આ બધી વસ્તુઓ જે છે ને, એક વિશ્વાસ હોય તો પછી બીજું કઈ જરૂર નથી, એને મેળાએ ગોઠવાય છે. અહીંયા શાસ્ત્ર અનુસાર પ્રમાણના ચાર ભેદ કહેવામાં આવે છે, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ અને ઉપમા પ્રમાણ. આવા ચાર ભેદ કહેવામાં આવ્યા છે. પરમ કૃપાળુદેવે પત્રાંક 40 ની અંદરમાં 5 પ્રમાણ કહ્યા છે, આગમ પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ, પરંપરા પ્રમાણ, અનુભવ પ્રમાણ અને પ્રમાણ પ્રમાણ. શબ્દ ભેર છે અને એકમાં પરંપરા પ્રમાણ એમણે ઉમેર્યું છે. કૃપાળુદેવે ઉમેર્યું છે તો કંઈક સમજીને ઉમેર્યું હશે. પરંપરા ગમે તેટલી ઘસાયેલી હોય, ગમે એટલી ઘસાઈ ગઈ હોય પરંપરા, તો પણ એ પરંપરાનું મૂળ જો તપાસવામાં આવે તો એ પ્રમાણભૂત સાબિત થાય છે. એટલે પરંપરા કોઈ એક અપેક્ષાએ વિચ્છેદ કે ઉચ્છેદ કરવા યોગ્ય નથી. જે પરંપરા સ્થાપિત છે તે અવશ્ય અવશ્ય કોઈ મોટા પુરુષોએ સ્થાપિત કરી છે, કોઈ સામાન્ય પુરુષનું ગજું નથી કે પરંપરા ચાલે એના મત અનુસાર. જ્યારે પરંપરા જેના મત અનુસાર ચાલે છે ત્યારે એ પુરુષની પ્રતિભા કંઈક જુદી હોય છે અને એનું પ્રસ્થાપિત થયેલું એ પરંપરા રૂપે સ્વીકાર્ય બને છે. કૃપાળુદેવે પરંપરા પ્રમાણ પણ અહીંયા મૂક્યું છે. એટલે 5 પ્રમાણ મૂક્યા છે. નય અને પ્રમાણમાં ભેદ શું છે? સમ્યક એકાંત એ નય છે અને સમ્યક અનેકાંત તે પ્રમાણ છે. નહીં કોઈ એક જ વસ્તુને પકડી અને પ્રમાણભૂત કરે છે, પણ પ્રમાણ જે છે એ સમગ્ર વસ્તુને અનેકાંત દ્રષ્ટિથી પ્રમાણભૂત કરે છે. જેના વડે વસ્તુની વસ્તુતા સિદ્ધ થાય તેને પ્રમાણ કહેવામાં આવે છે. આત્માની આત્મત તરીકેની પ્રમાણભૂત વાત કઈ? બોલ, આત્મા છે એવું પ્રમાણભૂત કેમ કહી શકો તમે? હાઉ સહેલું છે, બોલો ને. જેનામાં ઉપયોગ નામનો લક્ષણ છે, જે લક્ષણ બીજા કોઈના બીજા દ્રવ્યમાં, કોઈ દ્રવ્યમાં નથી, તે દ્રવ્ય જેમાં છે. અથવા તો 6 પદના પત્ર કહે છે, બોલો. હાલ ચૈતન્ય સ્વરૂપ આત્મા 913 માં લખે છે, ઉપયોગ લક્ષણ એ સનાતન સ્ફુરિત એવો આત્મા, સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા જે દ્રવ્યની અંદરમાં છે તે આત્મા હોવાનું પ્રમાણ છે. આમ પ્રમાણ શબ્દ મૂક્યો, ત્યાં મૂક્યો જ નથી મૂક્યો, રાઈટ? તો સમ્યક અનેકાંત એ પ્રમાણ છે, જેના વડે વસ્તુની વસ્તુતા સિદ્ધ થાય તેને પ્રમાણ કહે છે. નય અને પ્રમાણ બંને જ્ઞાન જ છે. વસ્તુના અનેક ધર્મોમાંથી, લક્ષણ અથવા સ્વભાવમાંથી જ્યારે કોઈ એક ધર્મ દ્વારા, લક્ષણ અથવા સ્વભાવ દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે તે નય કહેવાય, અને અનેક ધર્મ દ્વારા વસ્તુનો અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય. નિક્ષેપ, નિક્ષેપ શાસ્ત્રમાં 4 પ્રકારે કહ્યા છે. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. નામ નિક્ષેપ કહેતા તે નિક્ષેપ જે છે તે વસ્તુને ઓળખવાના કામમાં આવે છે. હવે એમાં થોડુંક દાખલા સહિત આપણે કહીએ એટલે નિક્ષેપ મગજમાં બેસી જાય. નામ નિક્ષેપ, નામથી વસ્તુ ઓળખાય છે. જેમ કે ઋષભદેવ, એમ કહેતા તે રાજા હતા, પછીથી તેમણે રાજ્યનો ત્યાગ કર્યો હતો, તે તીર્થંકર હતા, એ બધું એક નામ કહેતા સાંભળી આવે છે. આ એક નામ કહેતા જે સાંભળી આવે છે તે આત્માની સત્તા, આત્માનું ઐશ્વર્ય, આત્માનું જ્ઞાન લક્ષણ, આ કેવું અદ્ભુત છે કે નહીં? જ્યાં સુધી આત્માની અદ્ભુતતા, આત્માનું ઐશ્વર્ય અંદરમાં આત્મામાં જ સ્થાપિત ન થાય ત્યાં સુધી કાચું રહેવાનું છે. ભલે આ લોકની અલ્પ પણ સુખેચ્છા નાબૂદ થઈ, ભલે પરમ વિનયની અંદરમાં તમે દાખલ થયા, તો પણ સિદ્ધાંત એમ કહે છે કે જ્યાં સુધી સ્વ આત્માનું ગૌરવ ન આવે ત્યાં સુધી ના કામ છે. એ જ વાત 254માં કરી છે, અત્યારે ખુલ્લું કહી દઉં. બીજો સ્થાપના નિક્ષેપ, જે વસ્તુ હાજર ન હોય તે તેની સ્થાપનાથી જણાય. જેમ કે પ્રતિમા છે તે ભગવાનની સ્થાપના છે, પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. લંચન ઉપરથી આપણે એ ભગવાન છે એવું આપણે પ્રતિપાદન કરીએ છીએ, અને એ મૂર્તિ, પાષાણની મૂર્તિની અંદરમાં ભગવાનને જોઈએ છીએ, એ સ્થાપના નિક્ષેપ છે. અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું એનું નામ સ્થાપના નિક્ષેપ. માત્ર આમને કોઈ પણ વસ્તુમાં કોઈ પણ વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપન થાય એ. ત્રીજું દ્રવ્ય નિક્ષેપ, જે પૂર્વે થઈ ગયું છે અથવા ભવિષ્યમાં થવાનું છે તેને વર્તમાનમાં હોય એમ કહેવું. જેમ કે કોઈ રાજા હોય, પછી ગાદીએથી ઉઠાડી મૂક્યો હોય, તો પણ લોકો એને રાજા કહે. આ કોણ જાય છે? તો કે રાજા. આ કોણ જાય છે? તો કે બિરેન. તું બિરેન છો? અહીંયા તો ન જો ને, તારી ઘેરે કોણ છો? હે, તો પણ એને રાજા કહે. શેઠના છોકરાને શેઠ કહે, કારણ કે ભવિષ્યમાં શેઠ થવાનો છે. દ્રવ્યથી પદાર્થ તેનો તે રહે છે, ભાવથી ફરે છે. અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કેવી, આ એક પ્રકારના નયની વાત અહીંયા દ્રવ્ય નિક્ષેપમાં પણ આવી. અને ચોથું ભાવ નિક્ષેપ, વર્તમાનમાં જેવું હોય તેવું જ કહે એવમ ભૂત નિશ્ચય નહીં. જેમ કે કોઈ રસોઈયો હોય અને રસોઈ ન કરતો હોય તો તેને રસોઈયો ન કહે, રસોઈ કરતો હોય ત્યારે જ રસોઈયો કહે. રસોઈયો ન હોય ત્યારે એને ન કહે રસોઈયો. એમ કોઈ નાટકની અંદરમાં હું 52 મારવાનો ધણી છું, પણ છો આ આમાં સ્ટેજ ઉપર, હકીકત નથી બરાબર. એમ આવી રીતે નિક્ષેપ જે છે એ નિક્ષેપ ચાર પ્રકારે છે. આ બધી જ વસ્તુ એ માત્ર નિરૂપણને પ્રમાણભૂત કરવા માટે છે. જે કંઈ નિરૂપણ કરવામાં આવ્યું છે એને પ્રમાણભૂત કરવામાં આવે છે. પ્રમાણભૂત એટલા માટે કરવામાં આવે છે કે તે હૃદયની અંદરમાં હકાર સહિત સ્થિર થાય છે. હકાર સહિત, બુદ્ધિથી નહીં, અંતરથી સ્થિર થાય છે. એટલા માટે પ્રમાણની જરૂર છે. બીજું, કોઈક વખતે એવું બને કે શ્રદ્ધાથી સ્થિર થયું હોય, પણ તથારૂપ કોઈ એવા કર્મના ઉદય આવે તો શ્રદ્ધા ચળવિચળ થઈ શકે છે. પ્રમાણથી, તર્કથી જો વાત કરવામાં આવી હોય તો તે ચળવિચળ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, બહુ ઓછા છે. કારણ કે એમ જ વાત બોલવી પડે, નહીં ને એની જ વાત ચાલે છે, એટલે ન ન થાય એવું ન બોલાય, કરેક્ટ. અને આખું વચનામૃત જુઓ તો કૃપાળુદેવે તર્ક પ્રધાનતાથી વાતને સાબિત કરીને તમારે મારે ગળે ઉતારી છે. આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર જુઓ, તર્ક પ્રધાનથી આપણને ગળે ઉતાર્યું છે, ન્યાય સંગત વાત કરી છે. ન્યાય સંગત વાત કરવાને કારણે એના વિરોધમાં જઈ શકાતું નથી કે એનો ફેરફાર કરી શકાતો નથી. આ યુગ પ્રધાન પુરુષની આ ખૂબી છે, આ શુભ પ્રજ્ઞ પુરુષની ખૂબી છે, આ જ્ઞાનાવતારની ખૂબી છે. આ ખૂબીને કારણે એ મહાપુરુષ છે. એ જે પરંપરા સ્થાપે એ પરંપરાનું પ્રમાણ પણ બને છે. આજે કૃપાળુદેવની પરંપરા આપણે 100 વર્ષથી થઈ, હજી ઘણા બધા વર્ષો સુધી એની જ્યાં સુધી એની કાળ સ્થિતિ હશે ત્યાં સુધી ચાલશે. પણ એક પરંપરાનું પ્રમાણભૂત વાત થઈ. કારણ કે દ્રવ્યને તત્વને જેમ છે તેમ યથાર્થ રૂપે જેણે અનુભવી અને પછી જે કહ્યું છે એને માટે થઈને એ પ્રમાણભૂત વાત બને છે. વિશેષ અવસર
દિન રાત્ર રહે તદ ધ્યાન શાંતિ અનંત સુધામય જય પ્રણ મો પદ તે વર તે જય તે પદ તે વર તે કૃપાળુદેવ કી જય, સ્વામી ભગવાન કી જય, સબ સંતન કી જય. જય જીના.